సహస్రపాదాక్షిశిరో ఉరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగతారిణే నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే యత్కృపాతమహం వందే పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ.
శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ.
శివ 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 నమ శివాయ.
శివ 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 శివ
నమ శివాయ.
శివ 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 నమ శివాయ.
ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ.
నమః శివాయ. నమః శివాయ.
ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ.
కలౌ కేవల నామ అధారా జపత జపత నుర ఉతరే. రామచరిత మానస మా తులసీదాసజీ మహారాజ કહે છે કલિકાળની અંદર કેવલ નામનો જ આધાર અને નામ જપતા જપતા ભવસાગરની પાર માનવ પહોંચ્યો. નામની સાથે સાથે સંતોનો સમાગમ, સંત સમાગમ, હરિકથા, સંતોનો સમાગમ પણ મહત્વનો ભાગ ભજવે સત્સંગ જેને આપણે કહીએ, અને સત્સંગને માટે શાસ્ત્રો જુદી જુદી રીતે જુદી જુદી ભાષામાં સત્સંગના મહિમાને બતાવે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણ ઉતરણે નૌકા. આદ્ય શંકરાચાર્ય મહારાજ કે છે, ક્ષણનો પણ સત્સંગ હોય તો ભગવતી પવારણવ તરણે નૌકા, સંસારરૂપી સમુદ્રમાં નૌકા તરવા માટે નાવ બરાબર થઈ પડે. ક્ષણના સત્સંગનો એટલો મહિમા. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં પણ સત્સંગનો મહિમા વર્ણવતા લખે છે, એક ઘડી આધી ઘડી આધી મે પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાધ. એક ત્રાજવાના બે પલ્લા હોય, એમાં એક પલ્લામાં સ્વર્ગ અપવર્ગ મોક્ષનું સુખ મૂકવામાં આવે ને બીજા પલ્લામાં ક્ષણ માત્રના સત્સંગને મૂકવામાં આવે, તો પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે ક્ષણ માત્રનો સત્સંગ જે હોય તે વધી જાય, બારે થઈ જાય. તત સ્વર્ગ પવર્ગ સુખ તુલહી તુલા એક સંગ. એક જ તુલામાં એક સંગે સ્વર્ગ અને અપવર્ગ મોક્ષના સુખને મૂકવામાં આવે તો પણ તુલહી નતાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. સત્સંગનું લવ ક્ષણનું જે સુખ છે તે બરાબર, આ સ્વર્ગનું સુખ અને અપવર્ગનું મોક્ષનું સુખ પણ થાય નહીં. સંસારના કોઈ પણ સુખો તેની બરાબરી કરી શકે નહીં. ક્ષણ માત્ર સત્સંગનું જે સુખ છે તે આત્માને આનંદ આપે છે. આનંદ આપે છે તેટલું જ નહીં, બીજા સુખો પણ આત્માને આનંદ તો આપે જ છે. ખાવાનું સુખ આત્માને આનંદ નથી આપતું એમ કોણ કહી શકે. જેમને મિષ્ટાનનો બહુ પ્રિય છે તે તો હંમેશા શોધ્યા જ કરે કે રોજ મિષ્ટાન હોય તો સારું. કોઈ દિવસ વૈરાગ થાય ને અને મિષ્ટાન ખાય, આનંદ, આત્માનો આનંદ. ભોજનાનંદ છે તે, ભોજના પણ મળે. અને હજુ તો ખાવાને વાર છે, યાદ કરે ભોજન પકવાન મિષ્ટાન ત્યારથી જ આનંદ આવવા માંડે. તો સંસારના જેટલા પણ આનંદો છે તે આનંદો, ભોજન આનંદો, વિષયાનંદો, ઇન્દ્રિયોના આનંદો, પણ જે ભજનનો આનંદ છે તે આત્માનો આનંદ છે. તે આત્માને આગળ વધારે, આત્માનો વિકાસ સાધે, આત્માને અવિદ્યામાંથી વિદ્યામાં, અજ્ઞાનમાંથી અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પવિત્ર પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં, દેહભાવમાંથી શિવભાવમાં, પરમાત્મા ભાવમાં, બ્રહ્મ ભાવમાં આગળ વધવાને માટેની પ્રેરણા પૂરી પાડે સત્સંગ. બીજા જે સુખો છે તે શરીર ભાવમાંથી માનવને ઉપર ઉઠાડીને આત્મભાવમાં સ્થિતિ કરાવતા નથી, એ તો ઇન્દ્રિયોનો જ આનંદ આપે. તો આ જે સત્સંગ છે તેની તુલના સ્વર્ગના સુખો સાથે ન થાય, મુક્તિના સુખો સાથે પણ થઈ શકે નહીં. ક્ષણ માત્રનો સત્સંગ પણ ભવસાગરને તરવાને માટે મહાન નૌકાનું કામ કરે, જીવનનું પરિવર્તન આણી દે. ક્ષણનો સત્સંગ એક ભાઈ સંતોમાં માનતા જ નહીં. બોલો, ઘણા ભાઈ એવા હોય છે, એમને કહેવામાં આવ્યું કે જાઓ ને ભાઈ સંતોના દર્શન તો કરો, તો કે એમનાથી શું ફાયદો છે, ભારરૂપ જ છે. જાઓ, તમને કઈ ભાર નહીં લાગે, કારણ કે ભાઈ એટલા ભારે હતા શરીરના, એમનો ભાર બીજાને લાગે, પૃથ્વીને લાગે એટલા ભારે, કે સંતનો ભાર કઈ તમને બહુ નહીં લાગે, જાઓ તો કરો. તો કે ના, મને એમાં રસ નહીં. એકવાર યાત્રાએ નીકળ્યા હિમાલયની, અને હિમાલયની યાત્રાએ નીકળ્યા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, ચાર હિમાલયના ધામો, તેની યાત્રા કરવાને માટે પોતે નીકળીને બદ્રીનાથ, કેદારનાથ કરીને ગંગોત્રીમાં પહોંચ્યા. ગંગોત્રીમાં પહોંચતા પહેલા માણસોને પૂછી લીધેલું, ભાઈ કોઈ સંત મહાત્માઓ કઈ આજના જમાનામાં છે? એમને કઈ સંત મહાત્માઓ પ્રત્યે પ્રેમ નહોતો, પણ કુતુહલ વૃત્તિ એમની ટેવ એક જ જાતની કે કોઈ સંત કોઈક વાર ભૂલે ચૂકે મળી જાય તો ક્રોસ એક્ઝામિનેશન એની કરે. એવી અટપટા સવાલો પૂછે કે પેલા સંત જો વધારે જાણતા ન હોય તો પછીથી જવાબ ના આપી શકે અને પછી કહે કે તો પછી મને ગુરુ માનો. પછી બધે પ્રચાર કરે કે આ સંતમાં કાંઈ પાણી નહીં. એનો અભ્યાસ બહુ, આમ સત્સંગમાં રૂચિ નહીં, સંતો પ્રત્યે પ્રીતિ નહીં, પણ અભ્યાસ પાછો ખરો. ભારતીય અને પાશ્ચાત્ય વેસ્ટર્ન ફિલોસોફીના પુસ્તકો શોખ ખાતર ઘણા વાંચેલા, અભ્યાસ બહુ જરૂર. કોઈ પણ વિષય તમે એની આગળ વાર્તાલાપમાં રજૂ કરો તો તમે વાર્તાલાપમાં એને કદી પહોંચી શકો. તમે ચા એટલું જ કહો એટલે તરત જ કહી દે કે ઈસવીસન કઈ સાલમાં ચા પહેલા કોણે શોધી, આંકડા સાથે કઈ બતાવે, તે ચા ક્યાં ક્યાં થાય, તે ચાના પ્રકારો કયા કયા, તે ચા કેવી રીતે જુદા જુદા દેશોમાં બનાવાય, તેના ગુણો કેવા અવગુણો કેવા. ચા ઉપર એક કલાક બોલી જાય, પ્રવચન કરવા બોલાવો તો. તમે કહો ફોટોગ્રાફી એટલે તરત કોણે શોધ કરીને કેવી રીતે થાય છે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, કહેવું જ જોઈએ કંઈક. તમે કહો ચશ્મા તો ચશ્મા ઉપર પડી જાય. એવી રીતે ગીતા છે એવા ગ્રંથો ઉપર એનો અભ્યાસ બહુ સારો. પણ એને લીધે અહંકાર આવી ગયેલો, મારા જીવ ગુરી કોણ જાણે છે. અહંકારમ સુરાપાનમ, અહંકારને સુરાપાન કહ્યું. સુરાપાન દારૂનો પાન પીએ એ જેવી રીતે મદોન્મત્ત માનવને બનાવે તેવી રીતે અહંકાર પણ મદોન્મત્ત બનાવે, ભાન ભૂલાવી દે, ભ્રાંતિમાં નાખે, એનો વિકાસ થાય જ નહીં. ભગવાન જેના પર કોક વાર કૃપા કરવા માંગે છે ને તેને પછીથી અહંકારમાંથી મુક્ત કરે. શ્રીમદ ભાગવતમાં એ વાત કહેવામાં આવી, ભગવાન પોતે શ્રીમદ ભાગવતમાં આ વાત કહે છે, દુર્વાસાને કહે છે, દુર્વાસા મુનિ. બ્રહ્મન બ્રહ્મન હે બ્રહ્મદેવ યમનુગૃહામિ, જેના ઉપર હું અનુગ્રહ કરું કૃપા કરું છું. યમનુગૃહામિ તદ્વિશો વિધુનોમ્યહમ, તેના મનને ધોઈ નાખું, અંતઃકરણને ધોઈ નાખું. અહંકારથી બગડેલું જે અંતઃકરણ, રાગદ્વેષથી બગડેલું, મમતા અને આસક્તિથી જે અંતઃકરણ દૂષિત થયું હોય તેને હું નિર્મળ બનાવી દઉં, અહંકાર રહિત કરી નાખું. એ નમ્ર થાય તો પછી સંતોને શરણે જાય, નમ્ર થાય તો પરમાત્માને શરણે જાય, નમ્ર હોય તો આરાધ્ય દેવ ઇષ્ટદેવ દેવી દેવતાને શરણે પણ જાય, નમ્ર હોય તો ક્યાંક પણ જાય ગુણદર્શી વૃત્તિથી ગ્રહણશીલતાથી પ્રેરાઈને, અને નમ્ર ન હોય તો ક્યાંય પણ જઈ શકે નહીં. તો ભગવાન જેના પર કૃપા કરે છે તેના ઉપર નમ્રતા વર્ષા, એના અંતકરણને શુદ્ધ કરે. અહંકારના બધા જ ઓળાઓ અંકુરો અંતકરણમાંથી દૂર કરી નાખે. સંસ્કૃત સાહિત્યમાં એક બહુ જ મહાન વિદ્વાન પુરુષ થઈ ગયા છે, તમે કદાચ નામ સાંભળ્યું હશે, કદાચ હું કહું છું કારણ કે તમે આટલે બધે દૂર બેઠા અને આપણા દેશની સંસ્કૃતિના ગ્રંથો કેટલા વાંચ્યા સાંભળ્યા હોય તે તો તમે જ જાણો, એટલે હું કદાચ કહું છું કે કદાચ નામ સાંભળ્યું. એમનું નામ હતું આચાર્ય મધુસૂદન સરસ્વતી. આચાર્ય મધુસૂદન સરસ્વતીએ ગીતા ઉપર બહુ સુંદર ટીકા લખી છે, મધુસૂદની ટીકા, બહુ જ વખણાઈ. અને તે પોતાના જીવનના કેટલાક વર્ષો દરમિયાન કાશીમાં રહેતા હતા, પછી વૃંદાવનમાં રહ્યા. તો તે આચાર્ય મધુસૂદન સરસ્વતી ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તુલસીદાસજીએ રામાયણની રચના કરી ત્યારે કાશીના પંડિતોએ આચાર્ય મધુસૂદન સરસ્વતી, તે વખતે તેમનું નામ આનંદ બ્રહ્મચારી હતું, તેમને આ રામાયણની અષ્ટપ્રત મોકલી હતી કે જરા જુઓ તો ખરા ગ્રંથ કેવો છે. એટલે આનંદ બ્રહ્મચારી હતા, તેમણે તે ગ્રંથના વખાણ કર્યા. આનંદ કાનને યસ્મિન જંગમસ તુલસી તરુહુ કવિતા મંજરી યસ્ય રામ ભ્રમર ભૂષિતા, એમ લખી આપ્યો હતો શ્લોક. કે આ તો આનંદનું વન છે રામાયણ, ઠેક ઠેકાણે રામરૂપી ભ્રમર ફર્યા જ કરે છે, મંજરી છે કવિતાની, બહુ સુંદર ગ્રંથ છે એમ લખ્યું. એટલે પંડિતોએ પછી એમના અભિપ્રાયને માન્ય રાખ્યો. તો તે મધુસૂદન સરસ્વતીના જીવનમાં એક એવો તબક્કો હતો કે જે જે સંતો આવે તેની સાથે શાસ્ત્રાર્થ કરે. શાસ્ત્રાર્થ કંઈ જાણવા માટે ન કરે, નાવા નીચોવાનું કંઈ, ગ્રહણ કરવાનું કશું નહીં, બુદ્ધિનું પ્રદર્શન કરવું. ને કોઈ પણ સંત આવે એને પહેલા ભિક્ષાનું નિમંત્રણ આપે, ને ભિક્ષાનું નિમંત્રણ આપે અને સંત જાય ભિક્ષા કરાવે, સારી રીતે કરે અને ભિક્ષા કરી લે એટલે પછી કે હવે તમે ભિક્ષા કરી તો હવે આવો સત્સંગ કરીએ. એને સત્સંગ કરીને કાંઈ જ ગ્રહણ કરવાનું ન હોય. પ્રશ્નો પૂછે, બ્રહ્મસૂત્રમાં આમ કહેલું છે, આ સૂત્રનો શું અર્થ થાય મહારાજ? સાંખ્યશાસ્ત્ર અને યોગ દર્શનમાં શું તફાવત છે મહારાજ? વેદાંતનો મુખ્ય સિદ્ધાંત શું છે મહારાજ? આવા આવા પ્રશ્નો લાવીને મૂકે. બધા જ સંતો કાંઈ શાસ્ત્રો વાંચતા નથી હોતા, બધા સંતો કાંઈ પરોક્ષ જ્ઞાનમાં પ્રવીણ હોતા નથી, કેટલાક તો ભણેલા પણ નથી હોતા, પછી સંસ્કૃત શાસ્ત્રો શું વાંચવાના હતા? એટલે જ્યારે એ સંતો જવાબ ના આપે અથવા કોઈ જવાબ આપે તો એવા જવાબ આપે કે જે સંતોષકારક ન હોય, તો એકદમ પછીથી સામે ચર્ચા ચાલુ કરી દે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે, સંતને નીચું જોવાપણું થઈ જાય, પછી ગામમાં વાત કરે કે જોયું સંતમાં કાંઈ નથી, હું વધારે જ્ઞાની એના કરતા છું. અહંકાર બહુ થઈ ગયેલો. કથાકાર કોઈ આવે તો પણ કે મારે વળી કથામાં શું જવાનું, હું જ બધું જાણું છું, મારે શું કરવું. હવે પ્રભુ જેના પર કૃપા કરીને પોતાનો બનાવવા માંગે છે તેની અંદર કાંઈ પણ દૂષણ હોય તો તેને દૂર કરે, યોજના પણ તે જ બનાવે. તે ગામમાં એક વૃદ્ધ સંન્યાસી એકવાર આવી પહોંચ્યા. આચાર્ય મધુસૂદન સરસ્વતી પોતાના નિયમ પ્રમાણે મહારાજની પાસે ગયા, કહ્યું, પ્રભુ મારે ત્યાં આવતીકાલે ભિક્ષા માટે પધારજો. મહાત્માએ કહ્યું, હું ક્યાંય જઈ શકતો નથી, બહુ વૃદ્ધ છું, હું ભિક્ષા માટે ઘેર નહીં જઈ શકું. તો કે કાંઈ નહીં, અહીંયા લઈ આવીશ. તો કે આ બેટા લાવજે. લાવ્યા તો ભિક્ષા પોતે આરોગી. અરે ભિક્ષા જયારે પૂરી થઈ ગઈ એટલે મધુસૂદને કહ્યું કે ચાલો હવે શાસ્ત્રાર્થ કરીએ. શાસ્ત્રાર્થ શેનો શાસ્ત્રાર્થ કરવાનો છે? તો કે મને કેટલીક શંકાઓ સતાવે છે શાસ્ત્રોની, કે મારે તમારી પાસેથી ખુલાસો મેળવવો છે. તમે આટલા વૃદ્ધ થયા તો તમારું જ્ઞાન તો કેટલું બધું હોય. એટલે પેલા વૃદ્ધ મહાત્માએ કહ્યું કે મધુસૂદન, આખી જિંદગી તે શાસ્ત્રાર્થમાં પૂરી કરી છતાં પરિણામ કાંઈ પણ આવ્યું નથી, ઉલટો તારો અહંકાર વધ્યો છે. હું એ અહંકારને પોષવા માંગતો નથી. તારે શાસ્ત્રાર્થની જરૂર નથી, પરમાર્થની જરૂર છે. પરમાત્માના માર્ગમાં તારે આગળ વધવાનું છે, જીવનનું કલ્યાણ તે સિવાય થશે નહીં. આ અહંકારને દૂર કર, શાસ્ત્રોને બંધ કરી દે, તારી જિંદગી આમાં નામાં ચાલી ગઈ. શું કર્યું વેદ વ્યાકરણ વાણી વધે, નરસિંહ મહેતાએ કહ્યું છે. શું થયું ષટ દર્શન સેવ્યા થકી. બંધ કર, ભગવાનની ભક્તિ કર, ધ્યાન કર, તારું જીવન તો આમને આમ ચાલ્યું જાય છે. અને આ પ્રમાણે શાસ્ત્રાર્થો કરીને તારે તો કાંઈ મેળવવાનું છે જ નહીં, હું બરાબર જાણું છું. એટલે મધુસૂદનની આંખ ઉગડી ગઈ. ક્ષણનો સત્સંગ આંખ ઉગડી ગઈ કે પ્રભુ ખરેખર તમે જે કહો છો તે વાત સાચી છે, મારે શું કરવું? તો કે ચોપડીઓ બધી બંધ કર, પ્રતિજ્ઞા કર કે કોઈની સાથે શાસ્ત્રાર્થ નહીં કરો, મૌન રાખીશ, નામ જપ કર્યા કરીશ, ત્યાં સુધી નામ જપ કરીશ જ્યાં સુધી પરમાત્માની કૃપા નહીં મળશે. પ્રતિજ્ઞા કર, તારા જીવનનું કલ્યાણ કરવું હોય તો હું એટલા માટે જ આવ્યો છું. તારા પૂર્વ સંસ્કારો ઘણા સારા છે પણ તું ખોટે ચીલે ચડી ગયો છે, હું તને સાચે ચીલે ચડાવવા માટે આવ્યો. મધુસૂદન સરસ્વતી એના ચરણમાં પડ્યા, એને ગુરુ તરીકે માન્યા અને પછી પરમાત્માની ભક્તિ કરવાનો સંકલ્પ. મહાન આચાર્ય બની ગયા મધુસૂદન. વૌષી વિભૂષિત કરા નવની રદાભાત પીતાંબરા દરુણ બિંબ ભલા ધરોષ્ઠાત પૂર્ણેન્દ સુંદર મુખા દરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. આ શ્લોક લખનારા આચાર્ય મધુસૂદન સરસ્વતીને આખું ભારત જાણે. આખું ભારત, જેમને જેમને કૃષ્ણ ભક્તિમાં રસ હોય અને જેમને જેમને ભક્તિ સાહિત્યમાં રસ હોય તે બધા આ શ્લોક જાણે. જેને મુખડે શોભી રહી છે વાસળી રે,
જેને મુખડે શોભી રહી છે વાસળી રે,
મોશી વિભૂષિત કરા. એવો વ્યાપી રહ્યો વિશ્વમાય,
એવો વ્યાપી રહ્યો વિશ્વમાય,
કૃષ્ણ વિના કોઈ નથી,
કૃષ્ણ વિના કોઈ નથી,
જેણે પહેર્યું પીતાંબર પ્રેમનું રે,
જેણે પહેર્યું પીતાંબર પ્રેમનું,
પ્રેમ કરનારો સૃષ્ટિને સદાય,
પ્રેમ કરનારો સૃષ્ટિને સદાય,
કૃષ્ણ વિના કોઈ નથી,
કૃષ્ણ વિના કોઈ નથી,
જેના મુખની શોભા છે ઘણી ઘણી રે,
જેના મુખની શોભા છે ઘણી ઘણી,
જાણે પ્રગટ્યો પૂનમનો ચાંદ,
જાણે પ્રગટ્યો પૂનમનો ચાંદ,
કૃષ્ણ વિના કોઈ નથી,
કૃષ્ણ વિના કોઈ નથી,
જેની મધુરી છે આંખ પદ્મના સમીરે,
જેની મધુરી છે આંખ પદ્મના સમીરે,
જાણું પાગલ એના વિના ન કાય,
જાણું પાગલ એના વિના ન કાય,
કૃષ્ણ વિના કોઈ નથી,
કૃષ્ણ વિના કોઈ નથી,
કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ પણ તત્વ છે પરમ તત્વ તેવું હું માનતો નથી. આચાર્ય મધુસૂદન સરસ્વતી કેટલો બધો ફેરફાર થયો. અમારા શેઠ સાહેબ પણ એવા જ અહંકારમાં અકળ, કોઈ મહાત્માને જુએ તો મોં મચકોડે, હાથ જોડવાની તો વાત જ ક્યારે, અને કોઈ વાર ચર્ચા કરે તો એવી ચર્ચા કરે કે એમને નીચા દેખાડવા. બરાબર, એક મારાથી જરા પ્રભાવિત થઈ ગયેલા, પણ જાણે કેમ, હિન્દુસ્તાનના બીજા મહાત્માઓથી બિલકુલ પ્રભાવિત થાય નહીં. કોઈનું પણ નામ દે તો કે એસા એસ એસા ઇસકા જ્ઞાન કુછ નહીં, મેરી બરાબર નહીં, મેરી બરાબર નહીં, આમ જ કરે. યુપીના મારી સાથે અમને બરાબર મેળ ખાય નહીં. પહેલા આવ્યા શાસ્ત્રાર્થો કરવા, પ્રવચનોમાં પણ સાંભળવા માંડ્યા, એટલે પછી ભક્ત થઈ ગયા. પ્રભુની એવી ઈચ્છા. કોઈ કાંઈ પૂછવું છે તો કે બિલકુલ નહીં, તમારા જેવું મારું જ્ઞાન નથી. કોઈ ઉપનિષદ પર કાંઈ પૂછવું હોય, વેદ પર પૂછવું હોય, દર્શન શાસ્ત્રો પર, તો કે બિલકુલ નહીં, હું તો થોડું ગોખેલું બધે બોલું છું, કંઈ જાણતો નથી. મને પગે લાગીને પ્રવચનમાં બેસે, લોકોને બહુ નવાઈ લાગી, આ શેઠ અહીંયા બેસે છે. એટલે એમણે મને પૂછ્યું કે હિમાલયમાં યાત્રા કરવા મારે જવું છે, કોઈ મહાત્મા જ કોઈ પ્રબળ છે કોઈ? મેં કહ્યું તમારે મહાત્માની સગાઈ શું? તમે તો મહાત્માની નિંદા જ કરો છો, તમારી વળી મહાત્માના દર્શન કેવા? તો કે ના, મારે કરવા છે, જો હોય તો. બહુ છે તો દર્શન કરવા તો કરો, છે ત્યાં જવું છે કહો મને. તો કે મારે ગંગોત્રી યાત્રા એવી. ગંગોત્રીમાં જ મા, ગંગોત્રીમાં જ છે, ગંગા માતાનું મંદિર છે ગંગાને કિનારે, અને માતા ગંગાની ઉપર પુલ છે લાકડાનો, એ પુલ ઓળંગીને તમે સામે કિનારે જાઓ એટલે સંતોની નાની નાની કુટીરો છે. ત્યાં છ છ મહિના સુધી, ચાર ચાર મહિના સુધી સંતો રે, તપશ્ચર્યા કરે, એમને ભોજનની વ્યવસ્થા ત્યાં છે. બાબા કાલી કમલીવાળા અન્નક્ષેત્ર અને પંજાબી અન્નક્ષેત્ર, રોટલી દાળ એમને મળે, ખાય પીએ પ્રભુનું સ્મરણ કરે સંતો. ખાવાની મુશ્કેલી નથી, ભજન કરનારાને ભોજનની મુશ્કેલી નથી. તો તે કુટીરમાં એક સંત રહે છે, તદ્દન અવધૂત છે, કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી. ગંગોત્રીમાં તો બરફ, બરફ સિવાય કાંઈ નથી, બરફના જ પર્વતો અને દેવદારના ઊંચા ઊંચા વૃક્ષો એની વચ્ચે આ કુટીરો છે. વર્ષોથી ત્યારે જ જન્મ્યા દક્ષિણ ભારતમાં, મદ્રાસ તરફ નીકળી ગયા ઘરથી, હવે ત્યારે છે લગ્ન. બિલકુલ મૌન રાખે છે, બોલતા નથી વર્ષોથી, એ ગંગોત્રી મૂકીને ઉત્તરકાશી સુધી નીચે આવે 50 માઇલ લગભગ, બાકી ક્યાંય જતા નથી. એકવાર માલવિયાજી બહુ જ આગ્રહ કરીને તેમને કાશીમાં લઈ આવ્યા. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભગવાન શંકર વિશ્વનાથના મંદિરનું ઉદઘાટન એમને હાથે કરાવવાનો માલવિયાએ સંકલ્પ કર્યો, એટલે બહુ જ આગ્રહ કરીને એમને લઈ આવ્યા. બાકી ક્યાંય જતા નથી, મૌન જ રાખે. મારે એમની સાથે સારો સંબંધ છે, કારણ કે અમે જયારે હિમાલયમાં ઉત્તરકાશીમાં રહેતા ઉજેલી ધામના વિસ્તારમાં ઈસવીસન 1944માં ત્યારે આ મહાત્મા પણ ત્યાં હતા અને અમે પરસ્પર મળતા બહુ આનંદ આવતો. એમના દર્શન કરો ભાઈ, હિમાલયમાં અત્યારે તેવા કોઈ સંત નથી, તેવા શાંતિવાળા નથી, તેવા તપસ્વી નથી, તેવા તિતિક્ષાવાળા નથી, તેવા નિસ્પૃહી નથી, તેવા પરમાત્મા પરાયણ નથી. તો કે તો મારે જોવા પડશે શેઠકે, જરૂર જોજો. તો કે મારા જેવું જ્ઞાન ખરું? પછી એમ પૂછે, જ્ઞાન હશે કે નહીં એ બોલતા જ નથી, પછી જ્ઞાનની વાત જ ક્યાં છે? તમે જુઓ તો ખરા, તમારા જેવું જ્ઞાન છે કે નહીં અલગ વાત, પણ ધ્યાન એમનું ભગવાનમાં છે. જ્ઞાન વધે કે ધ્યાન વધે? જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને સ્વયં કહ્યું કે જ્ઞાન કરતા ધ્યાન વધી જાય. ભગવાનનું એકલું જ્ઞાન જ હોય બુદ્ધિનું, પણ ભગવાનમાં ધ્યાન હોય તો વધી જાય. જ્ઞાન કરતા ધ્યાન વધી જાય, એ ધ્યાનસ્થ છે. જાઓ તો ખરા, મોટી મોટી આંખો છે, મોટી મોટી જટા છે, કાળું મેષ શરીર ભેંસની ચામડી જેવું છે, પદ્માસન અર્ધું વાળીને બેસે છે, પથારી છે એની પરાળ ઉપર બેસે છે. દિવસે જાઓ ત્યારે બેઠા હોય, રાતે જાઓ ત્યારે બેઠા હોય, બપોરે જાઓ ત્યારે બેઠા હોય, મધરાતે પણ બેઠા હોય. નિદ્રા પર પૂર્ણ વિજય કરી દીધો છે, 100 વર્ષની ઉપર થઈ ગઈ. જાઓ બેઠું જાઓ, એવા સંતો ભારતમાં કોઈ કોઈ વાર જ જોવા મળે. કૃષ્ણાશ્રમ મહારાજ એનું નામ છે, કૃષ્ણાશ્રમ. એક પર્વતની સ્ત્રી એમની સેવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપઘાત કરવા જતી હતી, પરનેડી સ્ત્રી, છોકરાવાળી હતી, ઘરમાં કંકાસ હતો, આપઘાત કરવા જતી હતી. ગંગામાં ગઈ, ગંગોત્રી સુધી ડૂબકી મારવા માટે, પડતું નાખવા માટે તૈયારી કરી, ત્યાં એમ થઈ ગયું કે કોઈ મહાત્મા શરણ આપે તો જો. કૃષ્ણાશ્રમ મહારાજ પાસે આવી, બારણું ખખડાયું, કૃષ્ણાશ્રમે ઉગાડ્યું, પ્રભુ મને શરણ આપો ને તો મરી જાઉં, શરણ આપો તો મારા જીવનનું કલ્યાણ થાય, સંસારમાં સુખ નથી. કૃષ્ણાશ્રમે આમ કર્યું, ઠેર જાઓ. હવે બાઈ તો ચમત્કારિક થઈ ગઈ ભાઈ, એને ભગવા કપડાં પહેરાવ્યા અને સંસ્કૃત શીખવાડ્યું છે, અને હજુ એ બેન જીવે છે, હજુ જીવે છે. કૃષ્ણાશ્રમના દર્શન કરવા જાય તો આ બેન એને લઈ જાય અંદર, દિવ્ય શરીરનું થઈ ગયું છે. જોજો, દર્શન કરજો. હવે આ ભાઈ ગયા ગંગોત્રી, અને ગંગોત્રી જઈને ઉતર્યા મંદિરની પાસે બાબા કાલી કમલીવાળાની ધર્મશાળા, એમાં ઉતર્યા. ઉતરીને પછી પંડાઓને પૂછ્યું, ગંગોત્રી તો બહુ નાનું સ્થળ છે, 2-3 જ દુકાનો છે, ત્યાં ચા પાણી મળે, પૂરી શાક કહીએ તો બનાવી આપે લોકો, બજાર કાંઈ મોટું નથી, બહુ નાની દુકાનો જ છે, કેવલ બહુ ઠંડી, લગભગ 11,000 ફીટની ઊંચાઈ પર આવેલું છે, ચારે તરફ પર્વતો, સામે સંતોની કુટીરો, એમાં સંતો 12 મહિના 6 મહિના તો કોઈ જ રહે, વધારે ભાગે કુટીરો ખાલી જ હોય, એવી ઠંડી હોય ત્યાં. ગયા એટલે પંડાજીને પૂછ્યું, કૃષ્ણાશ્રમ મહારાજ કા આશ્રમ કહા? તો કે ભાઈ આશ્રમ નથી, કુટિયા છે એમની, પણ આ સામે દેખાય તે. તો કે મારે જવું છે. પંડાને થયું કે આ જૈન કાંક શેઠ પાછો ભેટ આપી દેશે, પોતાને એટલું ઓછું થશે. પંડાઓ આ રીતે વિચાર કરે, આ પાછા અહીંયા જવાની ક્યાં વાત કરવા મળે, 2-3 ત્યાં મૂક્યા આવશે તો આપણે ઓછું એટલું થાય, એટલે કે કુછ દમ નહીં હૈ ઉસમે મહાત્મા મેં, પંડાએ કહ્યું કે દમ નહીં હૈ, પણ આપણે જોઈએ તો ખરા. એને મારામાં વિશ્વાસ કે યોગેશ્વરજીએ કહ્યું કે આ સંત જોવા જેવા છે, તો યોગેશ્વરજી જેની તેની સિફારિશ કરતા નથી. યોગેશ્વરજી 14 વર્ષની ઉંમરથી આમાં પડેલા અને 18મે વર્ષે હિમાલય ગયેલા, ત્યારથી હિમાલયમાં જ રહે. યોગેશ્વરજીએ કેટલા બધા હજારો સંતોને જોયા હોય, યોગેશ્વરજીએ કેટલા બધા ઉપદેશકોને જોયા હોય, યોગેશ્વરજીએ કેટલા બધા કથાકારોને જોયા હોય, એકલા ગુજરાતમાં જ નહીં પણ પંજાબમાં, હરિયાણામાં, યુપીમાં, હિમાલયમાં કેટલા બધાને જોઈ નાખ્યા હોય. એટલે યોગેશ્વરજી જો કહે કંઈક તો એમાં કંઈક વજન હોય. જેવા તેવાની એ સિફારસ ન કરે કે આ દર્શન કરવા જેવા, જો કરવા જેવા હોય તો જ કે, નહીં તો ન કે. આટલો વિશ્વાસ એને મારામાં ખરો, એટલે પંડાની વાત માની નહીં. એને કહ્યું તો એ દર્શન કરવા ચલો. અચ્છા ચલો, લેકિન ધરના નહીં કુછવા. પંડાએ કહી દીધું ધરના નહીં, ધરના સમજ્યા, મુકતા નહીં પૈસા કઈ, એને ધરના કહેવાય. ધરના નહીં કુછ, એને મૂળ મુદ્દો આ જ હતો પંડાને ખૂંચતો હતો. તો કે ભાઈ મહી તો ધરને વાલા નહીં હું, જલ્દી ધરને વાલા નહીં હું કિસી કો ગયા. હવે ત્યાંજીને બેઠા ને એ પહેલા તો પંડાની સાથે રસ્તામાં વાતે વળગ્યા કે હિન્દુસ્તાનના મહાત્માઓ બહુ જ બધા માથે મારે ને કુંભમેળા થાય ત્યારે લડાઈઓ કરે ને ચપ્પાન લાકડીઓ લઈ લઈને લડે ને ધમાધમીનો પાર નથી ને કોઈ ગાજાવાળા ને કોઈ ચલમવાળા ને કોઈ કાન પટા ને કોઈ ભસમવાળા ને કોઈ કાને કુંડળવાળા ને કોઈ પગમાં ઘૂઘરા બાંધનારા ને સમાજનું કઈ કલ્યાણ કરતા નથી આ મહાત્માઓ. આ ભાઈની ટેવ જ એવી હતી, બધા એની ટીકાઓ કરે, કોઈને મૂકે નહીં. તો કે મહાત્મા ગાંધીજી હમણાં થયા અને પેલા પંડાએ કહ્યું તો કે ગાંધી કોઈ મહાત્મા થોડા થાઓ તો લોકોને બના દયા થા. શેઠે કહ્યું કોઈનું સારું. હવે એમ કરતા કરતા પેલા મહારાજની કુટીર પર ગયા ને એટલે પેલી બેન હતી ભગવત સ્વરૂપ, એનું નામ છે, હજુ જીવે છે, ભગવત સ્વરૂપ દિવ્ય શરીર આવ્યા. કામ મહારાજના દર્શન કરવા ખડેલો, જરા ભીતર જાકે દેખ લેતી હું. અંદર જઈને જોયું મહારાજ તો બેઠેલા હોય, 24 કલાક પદ્માસનમાં જ બેઠેલા હોય, અર્ધ પદ્માસનમાં. ચલો લઈ ગયા અંદર. આ શેઠ સાહેબ મહાત્માની પાસે ગયા પણ પગે લાગ્યા નહીં. હું પગે લાગુ પોતાની સ્ત્રીને લાગતા પહેલા ઘડી વાર અંદર અંદર કઈ ઝઘડો થાય તો બનાવવા માટે અરે ભાઈ પગે લાગવું છું, ઉઠને તું કરને રસોઈ. ત્યાં કેવું નતું પડતું હા, પણ મહાત્માને લાગે નહીં. મહાત્માને લગાય અને આમ કોઈ મોટો ઓફિસર આવ્યો હોય ને કામ કરાવવું હોય તોય પગે લાગે. સાહેબ સાહેબ ઇન્કમટેક્સ ઓફિસર પાછળ પડ્યો હોય, કારણ કે આ શેઠને કરોડો રૂપિયાની આવક, કરોડ નહીં કરોડો, મોટા મોટા એના કોલ્ડ સ્ટોરેજ ચાલે યુપીમાં, મેરઠમાં ને મુઝફ્ફરનગરમાં ને મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ, એક એક કોલ્ડ સ્ટોરેજ લાખો રૂપિયાનું બને, ધંધો એનો મોટો. એટલે ઇન્કમટેક્સ છુપાવવા પડે, એટલે કોઈ સાહેબો પાછળ પડી જાય તો કે સાહેબ જાને લો ત્યાં પગે લાગે, પણ મહાત્માને પગે લાગવાની વાત નહીં. મહાત્મા કાંઈ ઇન્કમટેક્સ ઓફિસર થોડા, જઈને ભાર્યા કૃષ્ણ શાંત જોયા છે. અમે પેલા હાવ નાગડિયા, લંગોટ પણ ન મળે, કશું જ નહીં, નીચે ગાટલું નહીં, કઈ નહીં, બહારનું કઈ ખેંચાણ નહીં, શાંતિથી બેઠેલા, શાંત આખો. એક બે માણસો બીજા બેઠા હશે, દર્શનાર્થીઓ ગયા હશે, તે 5-10-15 મિનિટ જેને જેટલું બેસવું એટલું બેસે. એટલે આ શેઠને થયું કે યોગેશ્વરજીએ કહ્યું ખરું પણ મહાત્મામાં પાણી નથી. યોગેશ્વરજીના કોઈ ઓળખીતા થતા લાગે છે, આમાં કઈ દમ નથી. આ બહેરી રહેવું હોય તો હું બહેરું, એમાં હું બહેરી રહેવું, બહેરી રહેવાથી જો મહાત્મા થવાતું હોય તો, આ જટાતે તો હું વાળ દવડધારું, એવું જો જટાથી જ મહાત્મા થવાતું હોય તો, આ નાગળિયાતે તો આપણે બાથરૂમમાં નાગળિયા થઈએ છીએ ને બારે થઈએ, એમાં શું મોટું પ્રેક્ટિસ પાડીએ તો, જો નાગળિયા થવાથી જ મહાત્મા અવધૂત થવાતું હોય તો. આ વિચારો એના મનમાં આવવા માંડ્યા. જાઓ ઉભા ઉભા બેઠા પણ નહીં, ઉભા ઉભા આ વિચારો બોલો. પછી એને થાય કે હવે જઈએ, એટલે પેલા પંડાને ઇશારો કર્યો ચલો. એટલે પંડો તો તૈયાર જ હતો, એ તો એ જ ચાહતો હતો. એ કાનમાં કહેવા માંડ્યો મેં નહોતું કહ્યું કંઈ નથી દમ, છતાં તમે આગ્રહ કરીને લાવ્યા ને ચાલો. એટલે એક મિનિટ ઉભા રહ્યા શેઠ, એટલે પેલા કૃષ્ણાશ્રમ મહારાજ હતા ને એને જમીન પર કાંક લખ્યું. જમીન પર એ લખતા કોઈક વાર ઈચ્છા થાય તો પોતાની આંગળીથી જમીન પર અક્ષરો પાડતા, એ રીતિ હતી ત્યાં. એટલે પેલી બેન જે હતી ને સાથે સેવામાં, ભગવત સ્વરૂપ, માતા ભગવત સ્વરૂપ, એ ટેવાયેલી. એટલે મહારાજ શું લખે છે તે પેલાને બોલી બતાવે બીજા માણસને. અમે મળતા ઘણી વાર કૃષ્ણાશ્રમ મહારાજ સાથે ઉત્તરકાશીમાં, મને જોઈને બહુ જ રાજી થાય, બહુ નાની ઉંમર મારી, 21 વર્ષની ઉંમર, બોલો કૃષ્ણાશ્રમની તો બહુ મોટી ઉંમર, એ વખતે 70-75 ના, મને જોઈને બહુ જ રાજી થાય, બહુ પ્રેમથી હાથ પકડીને બેસાડે, બસ એ બોલતા નતા કઈ. એક જ શ્લોક વારંવાર લખેલી છે, સર્વભૂતસ્તમાત્માનો, સર્વભૂતાની જાતનો, સર્વભૂતો આત્મા, સર્વભૂતો આત્મામાં જે જુએ છે તે મુક્ત છે. આટલું લખ્યું, પટ લખવા માંડ્યા. એટલે પછી સાથે ભાઈ હતી અને વાંચ્યું ને કહ્યું કે મહારાજ કંઈક કહેવા માંગે છે તમને, શેઠને કે શું કહેવા માંગે. તો કે મહારાજ એમ કે છે કે આ તમારી સાથે જે સ્ત્રી આવી છે ને અહીંયા, તે તમારી પત્ની નથી. ધડાકો, એટમબમ જેવો ધડાકો થઈ ગયો. ભૂગર્ભમાં ધડાકા હમણાં ફ્રાન્સ ને બધા દેશો કરે, હવે ભારતે કરવા માંડ્યું. એક બે ધડાકા આપણે કર્યા છે રાજસ્થાન નારણમાં બધે, તો ધડાકો થઈ ગયો. કેટલાક શબ્દો એવા હોય માણસને ધડાકા જેવા લાગે, આકસ્મિક એક્સિડન્ટ જેવા, ને ખબર ન પડે, એને કલ્પના એને કર્યું કે આવું થાય. આ સ્ત્રી તમારી નથી, આપકી નહીં હૈ. હવે એને બધાને પરિચય એમ જ આપેલો, મારી પત્ની, એ મારી પત્ની, એ મારી પત્ની, એ પંડાને એવું કહેલું. પંડો જોવા લાગ્યો તો શેઠ વિચારમાં પડ્યા, અને કૃષ્ણાશ્રમે પાછું લખ્યું, એ આપકી રખાત હૈ, ઇસકે સાથ વ્યવહાર અચ્છા નહીં કરતે હો, બડા ખરાબ હૈ, અચ્છા વ્યવહાર કરો. આ સ્ત્રીને તમે રાખેલી છે એની સાથે સારો વ્યવહાર નથી કરતા, કરો, એમાં આત્મા છે. હવે શેઠના મનની અંદર ધરતીકંપ ચાલુ થઈ ગયો, કારણ કે એમની પત્ની નહોતી, મરી ગયેલી એમની પત્ની તો વર્ષો પહેલા, અને તો વાસણ ડકવા માટે ભાઈ આવતી ઘરમાં, અને એમ કરતા કરતા પ્રીતના ફણગા ફૂટેલા, અને તેમ કરતા કરતા ઘરમાં રહેલા, અને સગાવાલાનો વિરોધ, અને છતાં પણ એને સાથે રાખેલી. કૃષ્ણાશ્રમને ખબર, એટલે શેઠ નીચે બેઠા, ઇન્જેક્શન એવું પેનિસિલિન કરતા બળવાન આવી ગયું. શેઠ નીચે બેઠા, આવું કોઈએ કહેલું નહીં. તો કે મહારાજ, તો કે જા શકતે હો, આવું લખ્યું, અબ જા શકતે હો, પણ જાય ક્યાં શેઠ. એને થઈ ગયું કે યોગેશ્વરજીએ જે ભલામણ કરેલી તે ખોટી નહીં, મહાત્મા દર્શન કરવા જેવા, બધાના દર્શન કર્યા, પણ આવું કોઈએ કહ્યું નથી મને, મારી વાત. પછી તો રાતે જાય, સવારે જાય, બપોરે જાય, રાતે જાય, સવારે જાય, બપોરે જાય, જ્યારે જાય ત્યારે કૃષ્ણાશ્રમ બેઠા જોઈ, બોલતા તો તાને મૌન રાખતા, પછી એ કઈ વાત કરી. 15 દિવસ લગભગ રહ્યા શેઠ ગંગોત્રી, એક દિવસ માટે ગયેલા તે એના ફોટાઓ પાડ્યા, ભક્ત બની ગયા, એને ગુરુ માન્યા. પછી મને મળ્યા, મને મળ્યા, મેં કહ્યું કેવા લાગ્યા, મહાત્મા જોવા જેવા. પહેલા તો મને એમ લાગતું હતું કાંઈ નહીં, પણ આ ક્ષણનો સત્સંગ થયો, એક જ વાક્યનો કે તમારી નથી, ત્યારથી મારા અંતઃચક્ષુ ઉઘડી ગયા કે આ તો કોઈ ઉચ્ચકોટીના મહાત્મા છે, ભાઈ સાધારણ નથી. પછી મારા પ્રવચન ગોઠવ્યા શેઠે, મારા પ્રવચન ગોઠવ્યા મેરઠ શહેર યુપીમાં, ત્યાં હિન્દીમાં બોલવું પડે, ગુજરાતીઓ કઈ ત્યાં થોડા મળે. આપણે પ્રવચન ગોઠવે, કેટલીક ઠેકાણે અંગ્રેજીમાં પ્રવચનો કરવા પડે છે, કેમ આપણા ભાઈઓ ન હોય તો અંગ્રેજો અમેરિકો ન હોય તો ઇંગ્લિશમાં પ્રવચન કરે. હમણાં જામ્બિયા અમે ગયા તો હિન્દુ એસોસિએશનના આમંત્રણથી ઉદઘાટન પ્રવચન, એ લોકોએ કોઈ અંગ્રેજીમાં યોગેશ્વરજી કરો તો સારું, કારણ કે આફ્રિકન ઓફિસર્સ બધા છે, હિન્દી ગુજરાતી કોઈ સમજે નહીં, અંગ્રેજીમાં બોલીએ માં શું ખોટી વાત છે, આપણે તો સમજીએ જ ભાષા બોલવું છે, અંગ્રેજીમાં પ્રવચન. અને એ જાણીને અંગ્રેજીમાં મારા બીજા પ્રવચનો બીજા ભાઈઓ ગોઠવ્યા ત્યાં, કે તમે અંગ્રેજી આવું જાણો છો તો પછી આ લોકોને બહુ લાભ મળી શકે. બધે યુપીમાં કે તો હિન્દીમાં કરવા પડે. તો હું એમને ઘેર જયારે ગયો શેઠના બંગલામાં, ત્યારે ત્યાં પૂજાના સ્થળમાં આ કૃષ્ણાશ્રમ મહારાજના ફોટાઓ બધા જોયા. મેં કહ્યું તમે આ ફોટાઓ, તો એમનો ભક્ત બની ગયો છું. એક ક્ષણનો સમાગમ માણસના જીવનમાં પલટો આવે. સત્સંગમાં એટલી બધી શક્તિ છે, બહુ મોટી શક્તિ. એટલે શાસ્ત્રકારો કહે છે કે સત્સંગ નૌકાનું કામ કરે, માનવને તારી નાખે, માનવને પ્રભુ તરફ વાળે. સાચો સત્સંગ માનવને સત્ય તરફ વાળે, સત્યનો સંગ કરાવે, એસોસિએશન વિથ ધી ઇટરનલ ટ્રુથ, જે સનાતન સત્ય છે પરમાત્મા, તેની સાથેનો સંપર્ક સદાવે છે, તે સત્સંગ કહેવાય, સંતોનો સમાગમ. તો જે સંતોએ સત્યનો સંસર્ગ કર્યો હોય તેવા સંતોનો સંસર્ગ કરવાથી આપણને પણ સત્સંગ કરવાની પ્રેરણાની પ્રાપ્તિ થાય. અને એવો ક્ષણનો સત્સંગ હોય તો પણ કહે છે કટે કોટી અપરાધ. તુલસીદાસજી કે કરોડો અપરાધ દૂર થઈ જાય. ઘણાને સમજાતું નથી કરોડો અપરાધ દૂર કેવી રીતે થતા હશે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ. કરોડો અપરાધ તો આપણે કર્યા એનો અંધારો કે કર્યા હોય તો એક ક્ષણમાં કપાઈ ગયા, પછી બીજી ક્ષણમાં પાછા કપાતા હશે. એટલા બધા ક્યાં કરીએ છીએ આપણે? પણ એનો અર્થ જરા જુદો થાય છે. તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ. હવે જો અત્યારે તમે અહીં બેઠા, તમારે જૂઠું બોલવું હોય તો બોલી શકો? તમારે બોલવાનું જ નથી, પછી બોલવાનું રહ્યું ક્યાં? સાચું નહીં, જૂઠું નહીં, બોલવાનું તો અત્યારે મારે જ છે. તમારે સાંભળવું ન હોય કે સાંભળવું, પણ સાંભળ્યા વગર છૂટકો નથી, ગમે કે ના ગમે. બહુ બહુ તો ઉભા થઈને ચાલવા માંડો તોય મનમાં વિચાર આવે, બધા કહેશે નાસ્તિક ચરા ગઈ રહો કઈ. ઘણા વચ્ચે ચાલવાનો વિચાર કરી, પણ તોય પછી એમ થાય કે આ લોકો શું કહેશે, આપણે તો ભગત તરીકે આવ્યા છીએ ને, લોકો કહેશે કઈ દમ નથી આમના માં થયા, કઈ યાદમાં આવે કાલથી નહીં આવી. બોલવું હોય તો બોલાય એવું છે જ નહીં, તો પછી અસત્ય ભાષણ તો થાય જ કેવી રીતે? તો અસત્ય ભાષણમાંથી બચ્યા ને તમે, અહીંયા તમે ભજન કીર્તન થતા હશે ત્યારથી આવ્યા હશો, હજુ બેસશો તો એટલો વખત તમારે તો ભાષણ જ કરવાનું નથી, તો અસત્ય ભાષણ રૂપી અપરાધમાંથી બચી ગયા, એ કપાઈ ગયો તમારો અપરાધ. હવે તમારે ગુસ્સો કરવો હોય તો થાય એવો છે? અત્યારે થાય? કોના પર થાય? બહુ બહુ તમારા પર થાય, ઘરું પૂરું કરો ને હું નકામું. બાકી કોના પર ગુસ્સો કરવાનો? તમે કોઈના પર ના કહું. એટલે ગુસ્સો ક્રોધ રૂપી અપરાધમાંથી આ સત્સંગમાં તમે બચી ગયા. બોલો, કલાક દરમિયાન બચી ગયા, કામમાંથી બચી ગયા, કામ વાસનામાંથી બચી ગયા, અવકાશ જ નથી એને માટેનો, બચી ગયા. અત્યારે તમારું મન પ્રમાણમાં સાત્વિક, પ્રસન્ન, શાંત, થોડુંક પ્રભુ પરાયણ તમારી ભૂમિકા પ્રમાણે છે, જો લાભ છે. અહંકારમાંથી બચી ગયા, લોભમાંથી બચી ગયા, મોહમાંથી બચી ગયા, મમતા અશક્તિમાંથી બચી ગયા, રાગમાંથી બચી ગયા, દ્વેષમાંથી બચી ગયા. બોલો, કેટલા કેટલા અપરાધોમાંથી બચી ગયા? આ બધા અપરાધોમાંના ઘણા અપરાધો તમે કરતા હોત જો અહીંયા ન હોત તો. બાર હોત તો જૂઠું બોલતા હોત, ક્રોધ કરતા હોત, કોઈને ટપલા મારતા હોત, ઘરમાં કોઈના ગાલ આમ તેમ કરતા હોત, કરતા હોત. અહીંયા કંઈ કરવાનો અવકાશ જ નથી. એટલે તુલસીદાસજી મહારાજ કહેવા માંગે છે કે તમે સત્સંગ ન કરતા હોત તો જે કરોડો અપરાધ, ઇન્યુમરેબલ ઓફેન્સીસ જે કરતા હોત તેમાંથી તમે અહીંયા છો એટલે બચી ગયા છો. કટે કોટી અપરાધ. તો એવી રીતે જીવનનો એક કલાક તમારો બચ્યો સત્સંગનો, શુભ ગયો, સાત્વિક ગયો. વધારે સારું તમારું જ્ઞાન હોય, સારી ભૂમિકા તમારી હોય તો તેટલો વખત તમે કાનથી સાંભળતા જાઓ ને મનમાં જપ કરતા જાઓ, એવી ટેવ પાડો. મનમાં નામ જપ, મનમાં પ્રાર્થના, બોલો તો કેટલો બધો લાભ તમને થઈ ગયો એક કલાક સુધી. એવી રીતે રોજ સત્સંગ કલાક દોઢ કલાક થાય તો ઘેરથી આવવાનું, ચાલો ભાઈ સત્સંગમાં જવાનું, ચાલો ભાઈ સત્સંગમાં જવાનું. અડધો કલાક વહેલા નીકળો, બરાબર કલાક અહીં બેસો, બરાબર. પ્રસાદ હોય તો બીજો 15-20 મિનિટનો ફાળો ટાઈમ જાય પાછો, બરાબર. પાછા ઘેર જાવ ત્યારે અડધો કલાક બીજો થાય, 2.5 કલાક થાય. એક કલાકના સત્સંગ માટે લગભગ 2 કલાક, 2.5 કલાક થાય તમને. એટલો તમારો સમય રોજનો સુધર્યો. તો રોજનો સત્સંગ મહિનાનો હોય તો કેટલા કલાક સુધર્યા, અને આપણી જિંદગીના કેટલા કલાક સુધર્યા, કેટલા બધા અપરાધોમાંથી આપણે મુક્ત થઈ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ. એટલે કે છે કે સત્સંગનો મહિમા કોઈ ગાઈ શકે. સત્સંગ કરવો જ જોઈએ. સંસારમાં રહીને નામ સ્મરણ અને સંત સમાગમ સત્સંગ એ બે એવી શક્તિઓ છે, વસ્તુઓ છે કે જે દ્વારા માનવનું કલ્યાણ થયું. સત્સંગ જ્યારે પ્રત્યક્ષ ના મળે ત્યારે પરોક્ષ કરાય, પરોક્ષ. અત્યારે તમારી પાસે સંત શિરોમણી તુલસીદાસ મહારાજ ન હોય પણ રામચરિત માનસ વાંચો એટલે એમનો સત્સંગ, કબીર સાહેબ અત્યારે નથી તમારી પાસે પણ તમે એમના પદો વાંચો એટલે સત્સંગ, ભગવાન કૃષ્ણ કે મહર્ષિ વ્યાસ નથી પણ ભાગવત તો ગુજરાતીમાં બધે મળે છે, તો લઈ આવો, ભારતથી મંગાવો, ગીતાને મંગાવો, અને તે વાંચો એટલે એમનો સત્સંગ. હું તો અત્યારે આવ્યો છું નહીં, કદાચ જવાનો ખરો પાછો. રિટર્ન ટિકિટ લઈને આવ્યા ને અમે તો, કઈ એક તરફી ટિકિટ તોડી અમારી. બધા જીવો રિટર્ન ટિકિટ લઈને જ આવે, જે આવે તે બધા જાય રિટર્ન ટિકિટ. અમે રિટર્ન લઈને જ આવેલા. એટલે અમારો સત્સંગ અત્યારે પ્રત્યક્ષ તમને થાય, મોઢું જોયું, આવું મોઢું, આવું બોલ્યા, આવું બેઠા. પણ અમે જઈશું પછી, યાદી તમે કરો, પણ અમારા પુસ્તકો છે તે વસાવો ને અને તે વાંચો ને. સત્સંગ બોલો કેટલો આનંદ. ભારતમાં કેટલાય સ્થળો એવા છે જ્યાં અમારા પુસ્તકો સત્સંગ મંડળોમાં રોજ વંચાય, દસ દસ પાના વાંચે એ લોકો, અને માણસો ભેગા થયા હોય 200-400 સત્સંગ મંડળ, મહિલા મંડળો, સત્સંગ મંડળો, એમાં બપોરે 10-10 પાના વાંચે. ગીતા દર્શન પુસ્તકમાંથી વાંચે, દ્રષ્ટાંતો સાથે ગીતા આખી મેં સમજાવી છે, બહુ આનંદ આવે. પૂરું થાય એટલે ભાગવત પુસ્તકમાંથી વાંચે. ઘેર બેઠે સત્સંગ થાય છે. તો જ્યારે કોઈ પ્રત્યક્ષ રૂપે સંત આપણી પાસે નથી હોતા, તો પરોક્ષ સત્સંગ તેનો લાભ તો આપણને પહોંચે જ છે. તે સત્સંગ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, પણ આપણા જીવનને માટે કલ્યાણકારી થાય છે. અને આપણે જો તે કરીએ તો સંસારમાંથી તરવા માટેનું જ્ઞાન, સદબુદ્ધિ આપણને સાથે શાંતિ મળે. ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ એટલે સત્સંગ તો કરવો જોઈએ.
સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે. અઠે અંગમાં આનંદ થાય, સુખ કહ્યું જાય સતસંગનુ રે, આખે અંગમાં આનંદ થાય, સુખ કહ્યું જાય સતસંગનુ રે, સુખ કહ્યું ન જાય સતસંગનુ રે, સુખ કહ્યું ન જાય સતસંગનુ રે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે, સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે, વૈકુંઠથી વધતું જાય સુખ કહ્યું ન જાય સતસંગનું રે, વૈકુંઠથી વધતું જાય સુખ કહ્યું ન જાય સતસંગનું રે. સુખ ઇન્દ્રના લોકથી ભારે ગમું રે, તો વેદ પુરાણે વંચાય સુખ થયું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ આશા કૃષ્ણાનંદાને ઈર્ષા રે, આશા કૃષ્ણાનંદાને સતસંગથી અળગા થાય, સુખ થયું ન જાય સતસંગનું રે, સતસંગથી કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે. અડસઠ તીર્થ ગંગા એને આંગણે રે,
અડસઠ તીર્થ ગંગા એને આંગણે રે,
સતસંગથી ભેળા થાય, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, મે તો નરસૈયો એવું એવું ભણે રે,
મે તો નરસૈયો
એ તો મુક્તિ માર્ગ જાય, સુખ કહ્યું ના ज्ञाय सत संग मूरे अठे अंगमा आनंद खाय सुख पायु न जाय सत संग मूरे सुख कयो न जाय सत संग मूरे सुख कयो न जाय सत संग मूरे ओम सहना सहनौ सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ